તારીખ 9-10-1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 358 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179.
ગાથાનો વિષય છે કે વસ્તુ પોતાના સ્વરૂપમાં રહે, સદાય પોતાના ગુણ સ્વરૂપે સ્વભાવ સ્વરૂપે રહે, તે વસ્તુની સુંદરતા છે. અને વસ્તુ પરિણામમાં પોતાના સ્વભાવથી મેળ નહીં ખાતા એવા વિવિધ ભાવે પરિણમે, વિકૃત ભાવે પરિણમે, એ પદાર્થને તે પદાર્થને અનુકૂળ નથી, તે પદાર્થના સ્વરૂપને અનુકૂળ નથી, તેથી તે પદાર્થની તેની શોભા નાશ પામે છે.
બરાબર,
એવો ગાથાનો વિષય છે.
બરોબર,
અહીંયા ગુરુદેવ શ્રીના વચનામૃતમાં 94 પાને મૂળ 358 જીવની પવિત્રતાની સાથે આ વાત લીધી છે.
બરોબર,
વસ્તુ કેમ શોભા પામતી નથી, અવસ્થામાં જે રાગાદી વિકૃત પરિણામ છે તે વિકૃત પરિણામમાં મલિનતા છે. વસ્તુ સ્વભાવે પવિત્ર છે, શુદ્ધ પવિત્ર છે, એની સાથે મલિન ભાવનો મેળ ખાતો નથી. કસાયનો કોઈ પણ કણ હો, શુભ કે અશુભ ભાવે, તે મલિન કણ છે, મલિન અંશ છે. એ મલિન ભાવનો અંશ પરિપૂર્ણ પવિત્ર એવા આત્મ સ્વભાવ સાથે જરા પણ સુસંગત નથી, એની સાથે મેળ ખાતો નથી. તેથી પદાર્થની શોભા તો જેવો પદાર્થ પવિત્ર છે એવી જ અવસ્થાએ પ્રગટ થવું, અવસ્થામાં એવી જ અવસ્થા પ્રગટ થાય, તે પદાર્થની જીવ પદાર્થની શોભા છે. પણ પવિત્ર એવા જીવ સ્વભાવને અપવિત્ર એવા મલિન રાગાદી ભાવે ઉપજવું એને શોભા પામતું નથી, એવો ગાથાનો વિષય. પવિત્ર વસ્તુ, પવિત્ર વસ્તુ એટલે જીવ દ્રઢ પોતે આત્મ સ્વભાવ, પવિત્ર આત્મ સ્વભાવ અપવિત્રપણે પરિણમે તે તેની શોભા નથી, મલિન ભાવે પરિણમે તે તેની શોભા નથી. અશુભ ભાવમાં તો મલિનતા છે એમ લૌકિક જનોને પણ જણાય છે, સર્વસંમત છે. ક્રોધ, માન, માયા, લોભ, હિંસા આદિના પરિણામ, હિંસા, જૂઠું, પરિગ્રહ, અભ્રમ આદિના પરિણામ, એમાં તો સર્વ જીવોને મલિનતા દેખાય છે. પણ શુભ પરિણામમાં મલિનતા છે એવું જગતના બહુભાગ જીવોને દેખાતું નથી. બહુભાગ જીવોને જણાય તે સાચું એમ હશે કે નહીં? ઘણાને જણાય તે સાચું, થોડાને જણાય તે સાચું નહીં. એવો સાચા ખોટાનો આંખ એના ઉપર ખરેખર સંખ્યા ઉપર નથી. જગતમાં ત્રણેય કાળે સત્ય સ્વીકારનારની સંખ્યા ઓછી રહી છે. આ કાળે ઘણી ઓછી હોય તો એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી.
બરાબર,
ત્રણેય કાળે આ પરિસ્થિતિ રહી છે. અત્યારે પણ અનંત સિદ્ધો કરતા સંસાર એવો અનંત અનંત ગુણા છે, અનંત અનંત ગુણા છે. એક બટાકાની કણીમાં આનંદ ગુણ અનંત છે, તેનાથી આનંદ ગુણા છે, તો પછી તો કેટલાય છે. બટાટા કેટલા છે ને, કંદમૂળ કેટલા છે ને, એ સિવાયના બીજા નિગોદિયા જીવો પણ અનંત અનંત જીવો છે. સત્યના માર્ગમાં તો હંમેશા સત્ય અભિપ્રાય વાળા ઓછા રહ્યા છે ને અસત્ય અભિપ્રાય વાળા વિશેષ રહ્યા છે. જગતમાં ધર્મના માર્ગમાં આમ બીજું છે, પછી જે ધર્મનો માર્ગ નથી ત્યાં તો કઈ ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. સમોસરણમાં પણ જ્ઞાની કરતા અજ્ઞાનીની સંખ્યા વધારે છે. ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં એમની સભાની પરિસ્થિતિ માપવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિઓની સંખ્યા સૌથી વધારે. એ બધા ભેગા થઈને એમ કે આમ વસ્તુનું સ્વરૂપ છે એટલે એમ થઈ જાય કઈ કે નહીં. જેવા જ્ઞાની ને જ્ઞાનમાં સર્વજ્ઞને ભાષું એવું જ અહીંયા બીજા જ્ઞાનીઓને ભાષું એવું જ વસ્તુનું. પવિત્ર વસ્તુ એટલે આત્મ સ્વભાવ અપવિત્રપણે પરિણમે, ગમે તે પ્રકારનો રાગ ભાવ હો, પ્રશસ્ત રાગ હો કે અપ્રશસ્ત રાગ હો કે અપવિત્ર પરિણામ છે તે તેની શોભા નથી. જીવ દ્રવ્યને જીવના પવિત્ર સ્વભાવને નહીં જાણનારાઓને એની ખબર નથી. એ એમ જાણે છે કે જે સારા સુકૃત પરિણામ છે, શુભ પરિણામ જેને જગતમાં સુકૃત કહેવામાં આવે છે, જેનાથી સારી પ્રકૃતિનું કર્મ બંધાય. શુભ અને અશુભ બે પ્રકૃતિ છે, એમાં શુભ પ્રકૃતિનું કર્મ બંધાય એને સુકૃત કહે છે, અને એને સારા કાર્યો કર્યા એમ કહે છે. સુકૃત એટલે સારું કાર્ય કર્યું. એ લૌકિક વિષયમાં ગયું. અલૌકિક માર્ગમાં તો એ સુકૃત પણ દુષ્કૃત છે. વિતરાગ શુદ્ધ પરમ પવિત્ર ભાવ શુદ્ધ ભાવ મલિનતા રહીતનો અકસાય વિતરાગ ભાવ એ જ સુકૃત છે, એ જ સારું કાર્ય છે ને એમાં જીવની શોભા છે. રાગના કણમાં જીવની શોભા નથી. એ તો વિરુદ્ધ જાતિનો ભાવ છે. અથવા આત્માના પરમ પવિત્ર વિતરાગ સ્વભાવને તિરસ્કાર કરનારો ભાવ છે. આવી ગયો ને 19 ગાથામાં વિતરાગ સ્વરૂપનો તિરસ્કાર કરનારો રાગ ભાવ છે. ભગવાનનો તિરસ્કાર કરે છે રાગ છે, ભગવાનનો તિરસ્કાર કરે છે. વસ્તુ અકષાય સ્વરૂપ છે, કષાયમાં મલિનતા છે એમ કહ્યું છે. અપવિત્રતા કહો કે મલિનતા કહો તે કષાય ભાવમાં છે. મૂળ વસ્તુ સ્વરૂપ મૂળ આત્મ સ્વરૂપ અકષાય સ્વરૂપ છે. તે અકષાય ભાવે થાય તે તેની શોભા છે, એમાં એની શોભા છે. જેવું દ્રવ્ય સ્વરૂપ છે એવું જ પરિણમનમાં પ્રગટ રહે એમાં એની શોભા છે. એથી મલિનપણે પરિણમે વિકૃતપણે પરિણમે એમાં એની જરાય શોભા નથી. તે અકષાય ભાવે થાય તે તેની શોભા છે. રાજા હોય એ ભીખ માગે એમાં એની શોભા નથી. જેના ઘરમાં નિધાન પીડ્યા હોય, ડોમ ડોમ સાહેબી હોય, એક સાધારણ ચીજ માટે દીનતાથી લાચારીથી ભીખ માગે એમાં એની શું શોભા છે? એના એમાં એની કોઈ શોભા નથી. અંદર માં ભર્યા ભંડાર છે એમ કેવું છે. રાજાની જેમ જીવ રાજાને પણ અંદર માં સુખના નિધાન ભર્યા છે. કેટલું સુખ છે કે જેની કોઈ હદ નથી એટલું સુખ છે. બેહદ સુખનો ધણી છે એ પોતાના કલ્પિત વિકૃત અને કલ્પિત અલ્પ સુખ માટે માની લાવ. પૂદગળના પર્યાયો પૂદગળ રજકણો પાસે ભીખ માગે, દીન થાય, લાચાર થાય કે હે પૂદગળ રજકણો મને તમે સુખી કરો, મને તમે સુખ આપો. એની કેવડી મૂર્ખાઈ સમજવી એ પણ બાપ વિનાની મૂર્ખાઈ છે. એનું માપ રહ્યું કહે એને જરાય શોભતું નથી એમ કહે છે. રાગમાં સુખની આશા ધરે કે રાગના વિષયભૂત પાંચ ઇન્દ્રિયના વિષયો થતા અનેક પૂદગળ પર્યા અનેક આકાર ધરેલા પૂદગળ પર્યાયો પૂદગળ રજકણની અવસ્થાઓ જેમાં સુખનું નામ નિશાન નથી, જેમાં સુખની ગંધ નથી, એવા જળ પદાર્થોને જળ રજકણો પાસે સુખનો ભંડારી છે, સુખનો ધણી છે, એ સુખની ભીખ માગે એને શોભે છે કે છે કે એને જરાય શોભું વધે. અકષાય ભાવે થાય તે તેની શોભા છે. ખરેખર તો અકષાય ભાવે રહેવું પરિણમવું એ એનો સ્વભાવ છે, એ એનું સ્વરૂપ છે. સ્વભાવથી જોવામાં આવે તો અકષાયપણે પરિણમવાનો જ એનો સ્વભાવ, કષાયપણે પરિણમવાનો જીવનો સ્વભાવ નથી. એ તો વિભાવ છે, એક પણ જેમાં છે એવી વસ્તુ રાગાદીપણે પરિણમે તે દ્વિવિધપણું છે. વિવિધપણું છપાણું છે ને,
વિવિધ
હા પણ વિવિધ નહીં પણ દ્વિવિધપણું છે. એકનો પ્રતિપક્ષ ભાવ છે તે દ્વિવિધપણું છે. એક પણ જેમાં છે એવી વસ્તુ રાગાદીપણે પરિણમે તે એમાં બે પણું છે. એક પણાની સામે દ્વિ એટલે બે પણું છે, તેથી તે અશોભનીક છે. વસ્તુ એક રૂપ છે, અખંડ અભેદ છે, એવી વસ્તુમાં રાગાદીપણે પરિણમતા ભેદ ઉપજે છે તે તેનું દ્વિવિધપણું છે, બેપણું છે તે તેને જરાય શોભતું
નથી.
એકરૂપ સ્વરૂપને સાથે મેળ ખાતું નથી, વિરુદ્ધ જાય છે એના સ્વભાવથી, એ વિરુદ્ધ જાય છે. પછી સ્વભાવનો રાગ હોય, ભગવાનનો રાગ તો એક બાજુનો, પણ હું એક છું, પૂર્ણ છું, શુદ્ધ છું, પરમાનંદ સ્વરૂપ છું, એવો જે વિકલ્પ છે એ દ્વિવિધ પણ ઉત્પન્ન કરે છે.
બરાબર,
રાગ છે ને વિકલ્પમાં, રાગ સાથે છે એ વચમાં દ્વિવિધ પણ બે પણ એમાં ઉત્પન્ન કરે છે.
બરાબર,
એ બે પણ છે એને શોભતું નથી. વેદાંતમાં એક અદ્વૈતવાદ છે, અદ્વૈતવાદ છે, દ્વૈતવાદ છે અને દ્વૈતા અદ્વૈતવાદ છે.
બરાબર,
વાંચ્યું છે સરસ્વતી ચંદ્ર, વાંચ્યું છે ને, નથી વાંચ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી એના ત્રીજા ભાગમાં આ સંસ્કૃતમાં પ્રકરણ લખ્યું છે. નોવેલ તો છે ગુજરાતીમાં, પણ આ પ્રકરણ વિદ્વાન હતા ને પોતે, સંસ્કૃતના વિદ્વાન હતા પ્રખર, ધર્મનું પ્રકરણ એમને લખ્યું હતું એ બધી વાતો લીધી છે, રાજકારણ, દ્રષ્ટાશ્રમ, ધર્મ, સમાજ, બધા વિષયોને સાંકળ્યા છે, ચર્ચા છે. એમાં દ્વૈતા અદ્વૈત વાદ કરીને આ પ્રકરણ એમણે લીધું છે. આત્મા છે, જીવ છે, એ દ્વૈત અદ્વૈત સ્વરૂપે છે. દ્વૈત પણ છે ને અદ્વૈત પણ છે. જૈન દર્શન આરે મેળ ખાય કે નહીં, એવી ઘણી વાતો વેદાંત. સરસ્વતી ચંદ્ર જયારે સંન્યાસ લે છે, દ્રષ્ટાશ્રમમાં વૈરાગ આવે છે, દીવાનનો દીકરો હોય છે, દીવાનમાં રાજકારણ લીધું હોય, પછી ચાલી નીકળે છે, કોઈ સંન્યાસીને આશ્રમમાં જાય છે, ત્યાં અદ્વૈત અદ્વૈતની ચર્ચા ચાલતી હોય છે, એમ કરીને આ લેખન છે. પ્રસંગ તો સાંકળવો જોઈએ. કહે છે કે તત્વનું સ્વરૂપ બધા પડખેથી મેળવાળો આવવું જોઈએ. ક્યાંય પણ સિદ્ધાંત ખંડિત થાય, એક પણ પડખે સિદ્ધાંત ખંડિત થાય, ત્યાં આખું દર્શન છે એ મિથ્યા ઠરે છે. ઠીક, કેમ કે આ તો દાર્શનિક વિષય છે. વસ્તુના સ્વરૂપ નિરૂપણનો જે વિષય છે એ દાર્શનિક વિષય છે. દાર્શનિક સિદ્ધાંતોમાં એક પણ સિદ્ધાંત ભૂલવાળો હોય, આખું દર્શન ખોટું થાય, એમાં ટકાવારી ન ચાલે. કે 100 વાત તો બરાબર કરી છે, 101મી વાત ભૂલવાળી આવી છે, એમાં થોડી ભૂલ છે, એટલું તો જતું કરવું જોઈએ મોટું મન રાખીને. સિદ્ધાંતમાં એવું ચાલતું, જેમ પાગલ માણસ 100 વાત ડાઈ ડાઈ કરે પણ એક જ વાત પાગલ પણ નહીં કરે, તો એ પાગલ છે એની 100 વાત પણ ભરોસાવાળી છે નહીં. એમાં સિદ્ધાંતના વિષયમાં એવું છે કે એક જગ્યાએ ભૂલ્યો એને ખરેખર આખું વસ્તુનું સ્વરૂપ જ જ્ઞાનમાં નથી, એને વસ્તુના સ્વરૂપનો અનુભવ નથી, એટલે કે એને અતિન્દ્રિય આત્મ સ્વભાવ, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અનુભવ ગોચર થયો નથી, તેથી એને ઇન્દ્રિય જ્ઞાનમાં મન દ્વારા સૂક્ષ્મની બુદ્ધિ દ્વારા વસ્તુના સ્વરૂપ વિશે કલ્પના કરી છે, કાંઈક ને કાંઈક અનુમાન કર્યું છે, કલ્પના કરી છે, અને એ પ્રકારે જે વસ્તુની ધારણા કરી છે સ્પર્શોન્મુખી જ્ઞાનમાં, એ જ્ઞાન પૂરેપૂરું અજ્ઞાન છે. અમુક ટકા જ્ઞાન છે ને અમુક ટકા અજ્ઞાન નથી, પણ 100એ 100% તે અજ્ઞાન છે. ગુરુદેવના પ્રવચનમાં એ વિષય આવ્યો છે એમાં, કે ધારણામાં તો 11 અંક ભણ્યો હશે અને કઈ ખોટું ખોડું બોલવાનું આવતું હશે, એ તો બરાબર ધારણા કરે. આમ તો 9મી ગ્રીવ ગયો, 13મું પાનું ત્યારે શાસ્ત્રમાંથી ધારણા રૂપે આ વાત તો જાણી હતી કે શુભાશુભ ભાવ અને સુખ દુઃખની કલ્પનાથી આત્મા જુદો છે. વિભાવથી આત્મા જુદો છે એટલે શુભાશુભ ભાવ અને સુખ દુઃખની કલ્પનાથી આત્મા જુદો છે. 9મી ગ્રહ ગયો ત્યારે એને દ્રવલિંગ ધારણ કરીને, મુનિ દીક્ષા અંગીકાર કરીને, શાસ્ત્ર અધ્યયન 11 અંગનું કરીને આ વાત કઈ એની ધારણામાં નહોતી આવી, કે એની ધારણા તો બરાબર શાસ્ત્ર ને અનુકૂળ હતી, પણ એ વાત ધારણા રૂપે હતી, વસ્તુ તત્વની દ્રષ્ટિ કરી નહોતી. આમ કે છે વાત ધારણામાં લીધી, અનુમાન કરી, જેવું શાસ્ત્રમાં કહે છે એવું એને ન્યાયથી બરાબર લાગ્યું. ન્યાયથી બરાબર ના લાગે અને માયાચારની રીતે આ પાડે એમ પણ નહીં, કેમ કે 9મી ગ્રહ એના ફળમાં જાય છે. પણ ધારણામાં હતી ચર્ચવાનો વિષય શા માટે છે કે જ્યારે ધારણા થઈ શકે છે પણ અંતરદ્રષ્ટિ વસ્તુ દ્રષ્ટિ જુદી ચીજ છે એટલી વાત અહીંથી પકડવાની છે.
બરોબર,
મુદ્દો એટલો જ છે. અગિયારંગ ભણ્યો એમાં આ વાત તો આવી હતી અને ત્યારે તે ઉપદેશ પણ એમ જ આપતો હતો. મુનિ છે ને ઉપદેશ આપે, શુભાશુભ ભાવ અને સુખ દુઃખ ની વિકલ્પના, એનાથી આત્મ સ્વભાવ ભિન્ન છે. કેમ કે એને ધારણામાં તો એમ જ બેઠું છે, બીજું બેઠું નથી, ગ્રહિત મિથ્યાત નથી. ત્યાં બીજું બેઠે તો ગ્રહિત થઈ જાય છે. ત્યારે ઉપદેશ પણ એમ જ આપતો હતો કે શુભાશુભ ભાવ થી ભિન્ન અખંડ એક આત્મ વસ્તુ છે. પણ અરે એને શુભાશુભ ભાવ થી ભિન્ન પડી આત્માને અનુભવ્યો નહીં. આ તકલીફ થઈ, ભિન્ન જાણ્યો ધારણામાં પણ ભિન્ન પડ્યો નહીં. એક વિચારણા કરે અને એ વિચારણાને અમલમાં ન મૂકે અથવા એનું આરાધન ન કરે, અમલ કરવો એનો અર્થ આરાધન કરવું. તે એક વસ્તુ સમજાય અને સમજાયા પછી એની આરાધના થવી જોઈએ. જો આરાધન ન થાય તો એ ભિન્ન પડી શકતો નથી. એ કાલે વિચારી આવ્યો હતો કે આત્મ પ્રાપ્તિની જે ભાવના છે એ વિતરાગ ભાવની ભાવના છે. વિતરાગ ભાવની જેને ભાવના છે એને રાગની ભાવના નથી. આ તો સીધી વાત છે. હવે રાગની ભાવના નહીં હોવા છતાં એની અવસ્થામાં રાગ થાય તો એ શું કરે? કે ભાવના વાળો જીવ તો એ પરાગ નો નિષેધ કરે. કેમ કે એની ભાવના થી વિરુદ્ધ તત્વ એની અવસ્થામાં ઉપસ્થિત થાય છે. કેવી રીતે નિષેધ કરે? કે વિતરાગ સ્વરૂપી જે જ્ઞાન છે એ જ્ઞાન તે હું, વિતરાગ ભાવ સ્વરૂપ જ્ઞાનમય તે હું અને રાગાદિ તે હું નહીં. એમ જે ભેદ જ્ઞાનનો પ્રકાર છે એ ભાવનામાંથી ઉત્પન્ન થયેલો પ્રકાર છે. ભાવનાની ફલશ્રુતિ, ભાવનાનો છેડો ક્યાં આવ્યો? કે ભેદ વિજ્ઞાનના પરિણામમાં આવ્યો, ભેદ વિજ્ઞાનના અભ્યાસમાં આવ્યો. અથવા ભેદ વિજ્ઞાનના અભ્યાસનું મૂળ શું છે? સ્વરૂપ પ્રાપ્તિની ભાવના મૂળ છે. જેમ નદીનો પ્રવાહ કોઈ મૂળ માંથી આવે છે, ગંગા ક્યાંથી નીકળી? હિમાલય માંથી નીકળી. એમ આ જ્ઞાન ગંગા ક્યાંથી નીકળે છે? કે સ્વરૂપની ભાવના માંથી નીકળે છે. એની લિંક આ રીતે બેસે છે.
બરોબર,
એટલે એને આમ તો જાણ્યો પણ શુભાશુભ ભાવથી ભિન્ન પડી આત્મા અનુભવ્યો નહીં. અને ભગવાન આત્મા એકાંત આનંદ સ્વરૂપ છે એમાં એની દ્રષ્ટિ ગઈ નહીં. દ્રષ્ટિ એની નિરંતર પર્યાય ઉપર જ રહેતી હોય છે એમ કે છે. એવી ધારણા કરે છે ત્યારે પણ એની દ્રષ્ટિ તો પર્યાય ઉપર જ રહે છે. વસ્તુ તત્વ જે ચૈતન મૂર્તિ ત્રિકાળી શુદ્ધાત્મા તેની એને દ્રષ્ટિ નથી. તેથી અવસ્થામાં ઉપજતા કષાયની મંદતાના ભાવો, તેમાં ઉપજતી જે શાતાના ભાવ, એમાં જે એને મોહજનિત શાતાનું ઠીકપણું ઇષ્ટપણું અનુભવાય છે, એનું જે વેદન છે એને જે આત્મા માને છે, તેનાથી ભિન્ન શુદ્ધ આત્મજનિત વેદન હોય શકે છે એવું એને ભાસતું નથી. આમ કે છે એનાથી ભિન્ન એવા સાતા સાતાના ભાવથી, રાગની તીવ્ર મંદતાના અનુભાગના ભાવથી કોઈ ભિન્ન જ્ઞાન વેદન હોય શકે છે એવું એને ભાસતું નથી. જ્ઞાન ને જ્ઞાન ના વેદન ઉપર ધ્યાન ખેંચ્યું છે આમ કહીને. જ્ઞાન ને જ્ઞાન ના જ્ઞાનમય વેદન ઉપર ધ્યાન ખેંચ્યું છે કે જ્ઞાનમાં એ જ્ઞાનમય વેદન છે એનો આવિર્ભાવ કર. અને આ જે સાતા અસાતા રાગની તીવ્રતા મંદતાનો અનુભાગ છે એના ઉપરની દ્રષ્ટિ છોડી દે. દ્રષ્ટિ છોડી દે એટલે એ હું છું એ છોડી દે. એના અસ્તિત્વની જ ઉપેક્ષા કર એમ કે છે. વિભાવના અસ્તિત્વની ઉપેક્ષા કર સ્વભાવની અપેક્ષા પૂર્વક. ઉપેક્ષા ને અપેક્ષા પરસ્પર વિરુદ્ધ છે. પોતાના જ્ઞાન લક્ષણ થી પોતાને લક્ષ માં લેતો નથી. જ્ઞાન વેદન નો વિષય છે ને એ ક્યાં વિચાર નો વિષય છે. જ્ઞાન વેદન તો વેદન નો વિષય છે એ કોઈ વિચાર નો વિષય નથી. ત્યારે આ વિચારમાં ને વિચારમાં બધી વાત સ્વીકારી જાય છે કે આમ હોય બરાબર આમ હોય બરાબર આમ હોય. એમાં શું થાય છે કે એમ કરવા જતા પરલક્ષી જ્ઞાનમાં થોડીક અનુમાન અને કલ્પના એને ઊભી થઈને લંબાઈને એ સ્વીકાર આવે છે. ત્યારે વસ્તુ કલ્પિત નથી. વસ્તુ તો એક નક્કર અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક ચીજ અને વાસ્તવિક પદાર્થ છે જે એના વેદનથી પ્રસિદ્ધ છે પ્રગટ છે. એના પોતાના જ્ઞાન વેદનથી એ પ્રસિદ્ધ અને પ્રગટ છે. એને એ રીતે અવલોકનથી વેદનથી પકડવાને બદલે એના વિચારની કલ્પના કર્યા કરે તો એવા પર્સનનું જ્ઞાનમાં શાસ્ત્રને અનુકૂળ ધારણા થાય. પણ એથી કાંઈ એને અનુભવ થતો નથી. અનુભવ થતો નથી એટલે જન્મ મરણ એના મટતા. મૂળ પ્રશ્ન આ ઉપસ્થિત રહેવો જોઈએ
બરોબર
કે જન્મ મરણ શેનાથી મટે છે અને શેનાથી થાય છે આના ઊંડાણમાં એને જાણવું જોઈએ. કે છે એક પણ જેમાં છે એકાકાર શુદ્ધ ચેતન નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છે. એક પણ છે એટલે નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છે. તેમાં રાગાદીનું દ્વિધપણું વિકલ્પપણું ભેદપણું ખંડખંડપણું છે એ એના પોતાના આત્મ સ્વરૂપ સાથે જરાય મેળ ખાતો જરાય સુસંગત નથી. જે એક પણાથી વસ્તુ શોભી રહી છે એની શોભાને આ બાધા પહોંચાડે છે. એની શોભાને આ ખંડિત કરે છે. જેમ કોઈ શાંત વાતાવરણની અંદર શાંત ધીરું મધુર સંગીત ચાલતું હોય શાંત સ્વરવાળો એમાં કોઈ કર્કશ અવાજથી ગડબડ કરે તો એ જરા એની સાથે મેળ ખાતો નથી. એમ આત્મા અનંત શાંત સ્વરૂપ છે. એની અંતર શાંતિમાં વિકલ્પ છે એ અશાંતિ ઊભી કરે છે વિખવાદ ઊભો કરે છે. વિખવાદ શબ્દ એવો છે તેથી બને વિખવાદની બંધન કથા એકત્વમાં આ વિશે ચાલે છે. એકાંત શાંત સ્વરૂપ આત્મા છે. શ્રીમદજી તો લખે છે શાંત પરમ શાંત પરમોત્કૃષ્ટ શાંત. એવા શાંત એવો શાંત સ્વરૂપે હું છું આત્મભાવના ભાવે છે. આત્મભાવનાનો વિષય છે ને એ રીતે એકપણામાં ખંડિતતા ઊભી થાય છે. ચૈતન્ય નું જે ત્રિકાળી સ્વરૂપ છે તેનો વિચાર કરવામાં આવે તો એક પણ શોભનીક છે. ચૈતન્ય નું જે ત્રિકાળી સ્વરૂપ છે, મૂળ અસલ સ્વરૂપ છે અનાદિ અનંત, તેને જોવામાં આવે, તેને વિચારવામાં આવે તો જે એક રૂપ અખંડ નિર્વિકલ્પ સ્વરૂપ છે એ સ્વરૂપ જ એવું પરિણમન, એવી જ દશા, એવી જ હાલત, એવી જ એની સ્થિતિ એને શોભે છે. એથી વિરુદ્ધ જાય એવી સ્થિતિ એને શોભતી નથી. સુંદર વસ્તુ છે તે સુંદરપણે પરિણમે તે જ શોભા છે. આ સુંદરતા કેવી છે? બહારમાં લોકો જેને સુંદર કહે છે એ તો કોઈ સુંદર કહે એને કોઈ કોઈ સુંદર નથી એમ પણ કહે છે. બધાના કઈ અભિપ્રાય એમાં એક સરખા પડતા નથી. કહે છે કે આ તો આત્મા છે એ પોતાના અનંત ગુણથી સંપન્ન છે એ એની સુંદરતા છે. અલૌકિક ગુણો છે આત્મામાં. આપણે કોઈ વાર ચર્ચા કરીએ છીએ કે ક્રોધની સામે ક્ષમા કરે તેને લૌકિકમાં ગુણવાન કહે છે. ક્ષમાનો ગુણ પ્રગટ્યો એમ કહે છે. અહીંયા કહે છે કે એવો ક્રોધની સામે ક્ષમા રાખવાનો રાગ ભાવ તે ગુણ નથી પણ દોષ છે.
બરોબર.
વિતરાગ ભાવ તે ગુણ છે. વિતરાગી ક્ષમા, ઉત્તમ ક્ષમા ને વિતરાગી ક્ષમા છે. દિવસો ગયા પહેલા ઉત્તમ ક્ષમા એમ લીધું છે. ઉત્તમ ક્ષમા એટલે રાગ ક્ષમાના નો રાગ ક્ષમાનો વિકલ્પ એમ નહી. બહારમાં ગમે તે પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો ઉત્પન્ન થવા છતાં રાગ દ્વેષ રહિત વિતરાગ ભાવે રહી જવું એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. ક્ષમાનો રાગ કરીને શાંત રહેવું નહીં પણ વિતરાગ ભાવની આત્માની શાંતિમાં રહેવું તેને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. એની પાસે ઉત્તમ ક્ષમાનો વિકલ્પ રૂપ રાગ છે એ દોષ છે. કેમ કે રાગ છે ને રાગ છે તે દોષ છે.
બરોબર.
એવી સુંદર વસ્તુ છે, વિતરાગ સ્વરૂપી એવી સુંદર વસ્તુ છે તે સુંદરપણે એટલે વિતરાગ ભાવે પરિણમે શાંત સ્વરૂપ, વિતરાગી શાંત સ્વરૂપ વૃત્તિ છે એ વિતરાગ શાંત ભાવે ઉપજે એની અવસ્થા એમાં એની શોભા છે. પણ એ રાગ કરે એમાં એની શોભા નથી. એમ કેમ? વિતરાગતા અને રાગ બે ને પરસ્પર વિરુદ્ધતા છે. અથવા રાગ છે એ વિતરાગતા નો દ્વેષી છે, તિરસ્કાર કરનારો છે. રાગ છે એ વિતરાગતા નો દ્વેષી છે અને તિરસ્કાર કરનારો છે. પાછળ છે માર્ગ ઉપર છે, ઓલું તો આત્મા ઉપર લીધું છે.
બરોબર.
શાંત શાંત પરમોત્કૃષ્ટ શાંત એમ કરીને વાત થઈ, એમ કરીને આત્મભાવના લીધી. 31મા વર્ષમાં છે. પછી આમાં ખેંચ્યું ન હોય ને, ખેંચ્યું એને યાદ રહી ગયું. મોટા ગ્રંથમાં છે. આમ તો જ્ઞાનીની ગંભીરતા, શાંતિ, ધીરજ, ઉપશમ આશ્ચર્યકારક ને અદભુત છે. પણ આત્માના સ્વભાવને જોવો તો એ અવસ્થા સાધક દશાની અનંતમાં ભાગે છે. તો એ આત્મા ગુણનો પર્વત કેવડો, જો એ અવસ્થા અનંતમાં ભાગે હોય, પ્રાણ જાય પણ માયા થાય ન રોમમાં, રોમમાં એટલે એક અંશે રૂમાડે પણ પ્રાણ જાય એવી પરિસ્થિતિ થાય, તો પણ એને માયાચારીના પરિણામ એક અંશે ન થાય. એવી જે મુનિ દશા, એવી એની અંતર પુરુષાર્થની વિતરાગી દશા, એ સ્વરૂપ પાસે અનંતમાં ભાગે. સ્વરૂપ કેવડું
બરોબર.
દૂરદૃષ્ટિ પ્રકાશની ચર્ચામાં એ વિશે એક જગ્યાએ સુગંધ લીધો છે, મુનિ દશાના પુરુષાર્થની વાત કરીને, કે આત્મા તો આવા પુરુષાર્થથી પણ અનંત ગુણ અનંત વીર્યનો પિંડ છે, અનંત પુરુષાર્થનો પિંડ છે. સત શાશ્વત જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન એકપણામાં રહે તે તેની શોભા છે. સત એટલે ત્રિકાળ હોવા પણ શાશ્વત, શાશ્વત હોવા પણ તે સત છે. આત્મા સત શાશ્વત સત છે, તે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એના અનંત સ્વભાવોમાં જ્ઞાન અને આનંદ એના મુખ્ય વિશિષ્ટ સ્વભાવો છે. એવા સ્વરૂપે ભગવાન જ્ઞાનમય અને આનંદમય રહે, અંતરમાં જ્ઞાનના જ્ઞાન વેદન અને આનંદના વેદનમય પણ રહે, તેમાં તેની શોભા છે. પણ અશાંત રાગના વેદન પણ રહે, એમાં એની જરાય શોભા નથી. સ્વરૂપ ઓળખાવતા જાય છે, એનું પરિણમન સ્વભાવ પણ દેખાડતા જાય છે. આવો આત્મા છે, આમ પરિણમવાનો એનો સ્વભાવ છે, એમ પરિણમે એના સ્વરૂપને અનુકૂળ છે, શોભારૂપ છે. બાકી બધું અંદરમાં વિખવાદ ઉભો થાય છે, એટલે કે જીવને ક્લેશ અને દુઃખ ઉત્પન્ન થાય છે. સ્વભાવથી દૂર જાય છે, વિરુદ્ધ જાય છે, એમાં એને ક્લેશ અને દુઃખ ઉત્પન્ન થાય છે. બહારમાં પ્રતિકૂળતા છે માટે દુઃખ થાય છે, રોગ અને દરિદ્રતા છે માટે દુઃખ થાય છે, એમ ખરેખર નથી. રોગ મને થયો છે એમ શરીરની સમીપ જાય છે, દરિદ્રતા મને આવી છે એમ સંયોગની સમીપ જાય છે, અને આત્માથી દૂર જાય છે, સ્વભાવથી દૂર જાય છે, એમાં ક્લેશ થાય છે.
બરોબર.
સત શાશ્વત જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન એકપણામાં રહે તે તેની શોભા છે. એ સુંદર વસ્તુની સાથે એની સુંદર અવસ્થાનો મેળ છે, નહીતર એને દુઃખ અને સંસાર છે. દુઃખ છે એને સાથે સાથે સંસાર છે. જેટલા શરીરના ભંગભેદો જણાય છે એ બધા એના કેદખાનાના સ્થાનો છે, જેલમાં પડે છે. પછી પોતાના સ્વરૂપથી સિદ્ધાંતથી ચ્યુત થઈને દોષિત ગુનાહિત કાર્યમાં પરિણામમાં પરિણમતા એને 84 લાખ યોનિમાં જન્મ થઈને અનેક પ્રકારના દેહ ધારણ કરીને તે તે જેલમાં પડે છે. જેલ છે એનો એક વર્ગ છે. જેલમાં પણ એ બી સી ડી હોય છે કે નહીં,
ચાર ભાગ હોય,
ચાર ભાગમાં હારી જેલ હારી કે નહીં,
જેલ જ નહીં હારી કે ખરાબ,
સારા ક્લાસ ની ફર્સ્ટ ક્લાસ ની જેલ મળે એ સારી કે નહીં,
દેવની તો હારી, દેવની જેલ પડે
છે, જેલ એક સારી
નથી.
ગુરુદેવ શ્રી કહેતા આ શરીર સારું રૂપાળું દેખાય છે, પણ એક છોડ જેટલી ઉપરની ચામડી છોડ જ્યાં ઉતરે ત્યાં અંદરનું એનું સ્વરૂપ છે એ ચોખ્ખું દેખાય છે. છોલ જેટલી ખાલી ઉપરની ચામડીની છોલ ઉતરે ને, હવે એમાં એને ઈષ્ટપણું તો મોહવશ છે, ઈષ્ટપણું તો એને મોહવશ છે, બીજું કઈ નહીં. જેલ માંથી છૂટવું હોય તો જેલ ની સાથે પ્રીતિ ન કરવી, સીધી વાત છે. કોની સાથે પ્રીતિ કરવી? આત્માની સાથે. શું કહે છે કે સત શાશ્વત જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન એક પણ મારે, ભગવાન કયો છે? ભગવાન ભગવાન સ્વરૂપે રહે તે તેની શોભા છે. રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે, જો અહીંયા શબ્દ વાપરો છે. ગુરુદેવ ના પ્રવચનોમાં આત્મ સ્વરૂપ કહેવાનો એક વિશિષ્ટ પ્રકાર એવો હતો કે સ્વરૂપના રસને લઈને વાત, સ્વરૂપમાં ના આત્મરસમાં ભીંજાઈને વાત બહાર આવતી હતી. એ પ્રકાર છે, રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે. તેથી નિર્વિકલ્પ શ્રદ્ધા, નિર્વિકલ્પ જ્ઞાન, નિર્વિકલ્પ ચારિત્ર રૂપ એક પણ છે તે શોભા. દર્શન જ્ઞાન ચારિત્ર નું એક પણ, નિર્વિકલ્પ દર્શન જ્ઞાન ચારિત્ર નું એક પણ, તેમાં આત્માની શોભા છે. તે મોક્ષ માર્ગ છે, તે ધર્મ છે, અને ધર્મમાં આત્માની શોભા છે, અધર્મમાં એમ કહી. રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે અત્યારે પણ, અંદરમાં જે સામર્થ શક્તિ સ્વરૂપ આત્મા છે એમાં તો વિકલ્પ નિર્વિકલ્પની અપેક્ષાએ લાગુ પડતી નથી.
બરોબર,
અવસ્થામાં સ્વવિકલ્પ ને નિર્વિકલ્પણાની અપેક્ષા છે, અવસ્થામાં શુદ્ધ અને અશુદ્ધતાની અપેક્ષા છે. મૂળ આત્મામાં સ્વવિકલ્પ નિર્વિકલ્પ શુદ્ધ અશુદ્ધપણું ખરેખર અપેક્ષા લાગુ પડતી નથી. પણ નિર્વિકલ્પ અવસ્થાના સદ્રશ ભાવને જોઈને સ્વભાવને નિર્વિકલ્પ કહે છે, શુદ્ધ અવસ્થાના સદ્રશ ભાવને જોઈને સ્વભાવને શુદ્ધ કહેવામાં આવે છે. જો સ્વભાવ શુદ્ધ હોય તો એમાં દ્વૈત ઊભું થાય કે અશુદ્ધતા નહીં એવો શુદ્ધ ને.
બરોબર,
એમાં અપેક્ષા આવી જાય. નિર્વિકલ્પ તો વિકલ્પ નહીં એવો નિર્વિકલ્પ ને એમ કે, એવો નહીં, જેવો છે તેવો છે. રાજમલજી ટીકા કરે છે, એમાં આ શબ્દ પ્રયોગ કરે છે, જેવો છે આત્મા તેવો છે. સમજાવવા માટે આ બધો વિચાર ચાલે છે. રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે, રાગ વિકલ્પ સહિત છે, એનાથી વિરુદ્ધ પ્રતિપક્ષને દેખાડે છે. તેથી નિર્વિકલ્પ શ્રદ્ધા, શ્રદ્ધાનો રાગ વિકલ્પ વાળો એમ, નવ તત્વની અમને શ્રદ્ધા છે માટે સમ્યક શ્રદ્ધા છે. આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે એવી અમને આત્માની શ્રદ્ધા છે, એ વિકલ્પ વાળી શ્રદ્ધા નહીં. આયા જે શ્રદ્ધા પોતાના શ્રદ્ધા ગુણમાંથી પ્રગટ થઈને, જે શ્રદ્ધા પોતાના શ્રદ્ધા ગુણમાંથી પ્રગટ થઈને, જેવો શ્રદ્ધા ગુણ છે એવો જ પર્યાય, અને પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ પ્રતીતિમાં લે છે, એ સમ્યક શ્રદ્ધા છે. પોતાના સીધ સમાન પદને શ્રદ્ધામાં જકડી રાખે છે, પકડી રાખે છે. તેથી સિદ્ધ અવસ્થામાંથી પણ સિદ્ધ સિદ્ધના આત્માઓ જરા પણ ચ્યુત થતા નથી. આવું શ્રદ્ધાનું કામ થાય. ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધું, સિદ્ધ પર્યાય માંથી સિદ્ધાત્માઓ ચ્યુત થતા નથી કેમ? કે એની શ્રદ્ધા એવી પ્રગટ થઈ છે, માટે આટલી બધી શ્રદ્ધાની તાકાત લીધી છે. એ શ્રદ્ધા ચોથે ગુણ સ્થાને જેવી પ્રગટે છે તેવી જ સિદ્ધ ભગવાનને છે. તિર્યંચની શ્રદ્ધામાં અને સિદ્ધ પરમાત્માની શ્રદ્ધામાં કિંચિત માત્ર ફેર નથી. એક સરખો વિષય છે શ્રદ્ધાનો. જેવો શ્રદ્ધાનો વિષય તિર્યંચને છે, સમ્યક દ્રષ્ટિ તિર્યંચ, એવો સિદ્ધ પરમાત્માને શ્રદ્ધાનો વિષય આત્મા છે, કાંઈ ફેર નથી. અવગાઢ ને પરમ અવગાઢ ને ક્ષાયપ ને ઉક્ષમ ને ક્ષોક્ષમ ને એ બધા જે ભેદ છે એમાં શ્રદ્ધાનો વિષય ક્યાંય ફરે છે એમ નથી. એમાં શ્રદ્ધાનો વિષય કઈ ફરે છે એમ નથી. પર્યાયના પ્રકારાંતર ભલે હો, પણ વિષયના પ્રકારાંતર ક્યાંય લાગુ પડતા નથી. પ્રથમ ઉપશમ સમ્યક દર્શનમાં જેવો આત્મા આવ્યો નિર્મળ શ્રદ્ધામાં, એવો સિદ્ધ પરમાત્માને છે, એવો જ આત્મા એમની શ્રદ્ધામાં છે, કાંઈ ફેર નથી. આ એક વસ્તુની સુંદરતા છે. આ સુંદર વસ્તુ કઈ ને આવ્યા કે હજી તો આ અવિરત સમય દ્રષ્ટિ છે ભગવાન, આને તો કઈ ચારિત્ર ના ઠેકાણા નથી. અરે ચારિત્ર ના અધિક નો અધિકાર શાસ્ત્ર માં ચાલે ચાલે તો એને અચારિત્રવાન કહેવો પડે. સમ્યક દ્રષ્ટિ ને અચારિત્રવાન કહે, એને ચારિત્ર જ નથી એમ કહે. એની શ્રદ્ધા આવડી મોટી, હા એની શ્રદ્ધા તો એવડી મોટી. આ એક વસ્તુની સુંદરતા છે. બરોબર. કર્મની અપેક્ષાની એટલી અમે પર્યાયમાં ફેર, પર્યાયની ક્વોલિટીમાં ફરક છે ત્યાં. પર્યાયની જે ક્વોલિટી છે એમાં એટલો ફરક છે, પણ એના વિષયમાં ફેર પડે છે કાંઈ? મતલબ એનાથી છે પ્રથમ ઉપશમ સમ્યક દર્શન પ્રત્યુ કે એના ઉપર મોહર લાગી થઈ જશે, મુક્ત થઈ જશે, પરિપૂર્ણ શુદ્ધ મુક્ત થઈ જશે. કેમ એમ કહ્યું કે એને શ્રદ્ધા? આ તો હવે ઉપશમ સમ્યક દર્શન તો અંતર્મુહૂર્તમાં તો ખલાસ થાય છે, જગન્ય અંતર્મુહૂર્ત છે. એટલે પ્રથમ ઉપશમ સમ્યક દર્શન નો કાળ કેટલો કે અસંખ્ય સમયનો જગન્ય અંતર્મુહૂર્ત નો કાળ છે. બરોબર. એક સેકન્ડ થી પણ ઘણા ઓછા ભાગમાં છે. એમ વીજળીનો ઝબકારો થઈને બંધ થઈ જાય એટલો કાળ છે. થયો કે ન થયો જાણે, કામ કેટલું થયું કે અનંત સંસાર ખલાસ. એક વીજળીનો ચમકારો થયો કે અનંત સંસારનો ભૂકો. એની ઉપશમ સમ્યક દર્શનની પર્યાયમાં આટલી તાકાત, વસ્તુની તાકાત કેટલી પણ. આત્મ પદાર્થની અંદર કેટલી શક્તિ અને એ શક્તિમાન કેટલો સુંદર આત્મા છે,
બિરાજમાન છે
એવો ભર્યો ભંડાર અંદર મા શક્તિ નો પડ્યો છે. એના ગુણગાન સર્વજ્ઞો એ દિવ્ય ધ્વનિમાં ગાયા, સંતો એ ગાયા શાસ્ત્રોમાં, તો એના ગુણગાન પૂરા પડતા નથી. પ્રયત્ન તો એવો છે કે એની ભાવના એટલી હદે થવી જોઈએ કે એ સિવાય બીજું કાંઈ ભાવે
નહીં,
પછી બધું આપોઆપ છે. સુધી બેનથરી આ વિશે બહુ કીધું, આખા ગ્રંથમાં. અથવા એમ લાગે છે, આપણે તો સાંભળ્યા નથી જયારે એમનું પ્રવચન વાંચન ચાલતું હતું, ત્યાં તો ફક્ત
બહેનો
મર્યાદિત પણે બહેનોનો જ પ્રવેશ હતો. પણ એ વિષય એમના પ્રવચનમાં સતત ભાવનાનો આવતો હશે. એમના ગ્રંથ ઉપરથી એમ લાગે છે કે ભાવનાનો વિષય સતત આવતો હશે. કે આત્મ પ્રાપ્તિની ભાવના જો થાય, ખરેખર ભાવના થાય, અંતર ભાવના થાય, આંતરડીમાંથી ઉઠેલી ભાવના થાય, ચૈતન્યમાંથી ઉપજેલી ચૈતન્યની ભાવના થાય, તો 14 બ્રહ્માંડ ફરે તો ભલે ફરે, પછી એને સ્વરૂપ પ્રાપ્તિ ન થાય. કેમ કે એ ભાવનામાંથી ભેદ જ્ઞાન ઊભું થશે.
બરોબર,
ભેદ જ્ઞાન નો અભ્યાસ ચાલશે, અનુભવને ખેંચીને લઈ આવશે.
બરોબર,
અનુભવને લાવવો પડશે ને એવું કઈ નથી, એ તો સ્વયં સહજપણે ઉત્પન્ન થશે. આવી ચોખ્ખી વાત મૂકી છે.
બરોબર,
તારવીને
બહુ ચોખ્ખી વાત,
આવી ચોખ્ખી વાત લાઈન દૂરી આ મૂકી દીધી. કેમ કે જેની જે ભાવના હોય એની અંદર આડખીલી થાય એવું કાંઈ પણ બને તો એની ભાવનાને ઠેસ પહોંચે છે. માણસ નથી કહેતા કે તમે આમ કહ્યું એમાં અમારા હૃદયને ઠેસ પહોંચી છે. હૃદયને ઠેસ પહોંચી છે એનો અર્થ કે એની ભાવનાને ઠેસ પહોંચી છે. એમ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ રાગ એને ઠેસ પહોંચાડનારો પરિણામ છે. એટલે રાગનો નિષેધ કરે છે. એ રાગનો નિષેધ અહીંથી જન્મે છે. બસ એ જ ભેદ જ્ઞાનનું લક્ષણ છે.
બરોબર,
રાગનો અનાદર થવો, કાલે 307 જીવો કે રાગનો અનાદર થવો, તીવ્ર અનાદર ભાવ થવો, તે ભેદ જ્ઞાનનું લક્ષણ છે. ભેદ જ્ઞાનના લક્ષણની વાત કરી ગયા છે આગળ 307 માં. અને એવી ભાવનામાં એમ ન થાય તો બીજું થાય શું? બીજું થવાની કોઈ જગ્યા નથી. જેને વિતરાગ સ્વરૂપની ભાવના અને વિતરાગ ભાવ પ્રાપ્તિની ભાવના છે એને તો બીજું થવાનો કોઈ પ્રસંગ નથી. કહે છે કે રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે, તેથી નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ એક પણ છે તે તેની શોભા છે. ભગવાન આત્મામાં પોતાના સ્વરૂપનું નિર્વિકલ્પ શ્રદ્ધાન, પોતાના સ્વરૂપનું નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન અને સ્વરૂપ લિંગતા સ્થિર યોગના પરિણામ, સ્વરૂપમાં સ્થિરતાના જોડાણ રૂપ સ્થિર યોગ રૂપ પરિણામ, એમાં આત્મવસ્તુની શોભા છે. એ ત્રણેય નિર્વિકલ્પ દશાના પરિણામ છે. એમાં ક્યાંય વિકલ્પ ને રાગ છે? આંશિક હોય તો પણ એ નિર્વિકલ્પ છે ને વિતરાગ સ્વરૂપે, એ ભાવમાં રાગનો અંશ નથી અને તેમાં આત્મા શોભે છે. એ આત્માને ગુણ પ્રગટ્યો, ત્યાં આત્માને સ્વભાવ પ્રગટ્યો એમ કહો, આત્માને ગુણ પ્રગટ્યા એમ કહો, અથવા ત્યાં જે સુખ ને શાંતિ છે એ ગુણથી ઉપજેલી સુખ ને શાંતિ છે, અવગુણથી ઉપજેલી કલ્પેલી કૃત્રિમ સુખ શાંતિ તે ખરેખર સુખ શાંતિ નથી. એમાં તો આકુલતા ને અતૃપ્તિ સાથે ને સાથે તે જ વખતે અભેદપણે ભારોભાર રહેલી. એ 358 ભૂલ થયા, સમયસારની ત્રીજી ગાથામાંથી 359મો ભૂલ છે. એ સમ્યક સન્મુખ જીવ પોતાના સ્વરૂપમાં, સ્વરૂપના લક્ષ્ય એનું પરિણમન કેવું ચાલે છે એનો ચિતાર લીધો છે. આ ભૂલમાં સમ્યક સન્મુખ જીવના પરિણામનો ચિતાર લીધો છે. સમ્યક સન્મુખ જીવને આત્માનું લક્ષ થઈ ગયું છે, લક્ષ બંધાઈ ગયું છે. લક્ષ એક એવી ચીજ છે કે જ્યાંથી લક્ષ ફરતું નથી. લક્ષ તો જીવનું ક્યાંક ને ક્યાંક હોય જ છે. સ્વરૂપ લક્ષ થાય છે ત્યારે એને સમ્યક સન્મુખ કહેવામાં આવે છે. અત્યારે ક્યાં જીવ નું લક્ષ છે એમ કહીએ તો કે પર ઉપર છે, આત્મા ઉપર નથી, સ્વરૂપ ઉપર નથી એટલે પર રૂપ ઉપર છે. પરમા ક્યાં છે? જે સુખ નું કારણ અને સુખ નું સાધન છે એના ઉપર એનું લક્ષ છે.
બરોબર.
કોઈ પણ પ્રસંગમાં પોતાને આર્થિક લાભ નુકસાન કેટલું છે એમ જોવામાં આવે છે. તમામ સંસારી જીવોને મનુષ્યને શું છે?
આર્થિક લાભ.
ગમે તે પ્રસંગમાં પહેલું એ જોશે કે મને આમાં નફો કેટલો, નુકસાન કેટલું. કોર્ટ વાળા એ કાયદા એમ જ ઘડ્યા કે આમાં એને કેટલા રૂપિયામાં નફા નુકસાન થાય. વીમા વાળા એ પણ પૈસામાં જ એની ટર્મ નાખી. જિંદગીને વીમાને શું સંબંધ, પૈસાને શું સંબંધ છે? પૈસા ક્યાંય જિંદગી વેચાતી મળે?
જિંદગી અમૂલ્ય
છે. જીવન અને મરણ એ કોઈ પૈસાથી જોખવાની ચીજ છે? છતાં લોકો એમાં એને બાંધ્યું ભાઈ તમારો લાખ નો વીમો, 10 લાખ નો વીમો, 10,000 નો વીમો. ગુણ દોષ છે એ કઈ પૈસાથી જોખાય? છતાં કોર્ટ વાળા એની અંદર સજામાં નાખી તમને આટલા રૂપિયા દંડ જાઓ. કેમ કે આખા જગતના સર્વ મનુષ્યોનું લક્ષ એક પૈસા ઉપર છે અને ગમે તે પ્રવૃત્તિ કરે તો પણ એનું લક્ષ ફરતું નથી.
બરોબર.
એવી એક સળંગ અંદરમાં પરિણતિ ઊભી થઈ ગઈ છે પર તરફની, એવી જ સ્વ તરફની પરિણતિ સમ્યક સન્મુખતામાં ઊભી થાય છે તે જીવની તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ કેવી હોય, ક્યારે એનું લક્ષ કેવું હોય એ વિશે આ બોલનું જરૂર જોઈએ. બહુ સુંદર રીતે અને બહુ સારી રીતે નિરૂપિત કર્યા છે.
જય પરમ કૃપા શ્રી કાન ગુરુદેવનો, જય સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો.